પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 304-306 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 41.
સમ્યક દ્રષ્ટિને અખંડ તત્વનો આશ્રય છે. સમ્યક દ્રષ્ટિ જીવનું પરિણમન પોતાના અખંડ સ્વરૂપના આધારે થાય છે. જીવનું પોતાનું સ્વરૂપ છે એવા સ્વરૂપનો આધાર લઈને કોઈ પણ પ્રકારના ભાવે પરિણમે છે. એટલે સમયસારમાં એવી શૈલી લીધી છે આવા અર્થઘટનમાં કે આત્માનો જ્ઞાનમય સ્વભાવ છે અને જ્ઞાનમય સ્વભાવ હોવાથી પોતે જ્ઞાનમય છે એવું જે અનુભવે છે કે હું જ્ઞાનમય આત્મા છું, એના સર્વ પરિણામો જ્ઞાનમય થાય છે. કોઈ પરિણામો એના બીજા થાય છે એમ નથી. એનો અર્થ એ છે કે એના સર્વ જ્ઞાનીના સર્વ પરિણામો જ્ઞાનમય છે. જેમ સોનામાંથી બધા દાગીના સુવર્ણમય હોય, લોખંડમાંથી જેટલું કાંઈ બને તે લોખંડમય હોય, એમ જેણે પોતાનો જ્ઞાનમય આત્મા જાણ્યો એના સર્વ પરિણામો જ્ઞાનમય છે એમ કીધું છે. સમ્યક દ્રષ્ટિને અખંડ તત્વનો આશ્રય છે, એના સર્વગુણના પરિણામ પોતાના સ્વરૂપના આધારે થાય છે. લૌકિકમાં પણ એમ જોવાય છે કે કોઈ પણ કાર્ય છે એ કાર્ય પાછળનું પ્રયોજન શું, આશય શું છે, એટલે કે એ કાર્યનો આરંભ થવાનો આધાર શું છે, તેના આધારે કોઈ પણ કાર્ય કરવામાં આવે છે, એના ઉપર એ કાર્યનું મૂલ્યાંકન છે. બરાબર છે. તો અહીંયા એમ કે છે કે જેનો આધાર અખંડ સિદ્ધપદ છે, જે પરિણામનો આધાર અખંડ પરમાત્મપદ છે, એના સર્વ પરિણામો ગુણમય છે, જ્ઞાનમય છે, શુદ્ધ છે, નિર્વિકાર છે. એવું સમ્યક દ્રષ્ટિનું પરિણમન હોય છે, આશ્રય છે, એમાંથી એટલું નીકળે છે. એવું સમ્યક દ્રષ્ટિ જીવનું પરિણમન હોય છે. અખંડ પરથી દ્રષ્ટિ છૂટી જાય તો સાધુપણું જ ન રહે. એમાં શું લેવું છે કે જ્ઞાન, ચારિત્ર વગેરે બીજા ગુણના પર્યાયો આત્માને છોડીને બીજા પદાર્થને આશ્રિત પ્રવર્તતા હોય એવું વ્યક્તપણે જોવામાં આવે છે. જે કાંઈ બાહ્ય પ્રવૃત્તિ છે એ બાહ્ય પ્રવૃત્તિમાં જ્ઞાનની પ્રવૃત્તિ છે, રાગાદી આચરણની પ્રવૃત્તિ છે, પુરુષાર્થની પણ જેટલું બાહ્યકાર થાય છે ત્યાં લગાવવામાં આવે છે, અને સુખ ગુણ વગેરે પણ દુઃખ ભાવે પરિણમે છે. તો પણ એની શ્રદ્ધા બિલકુલ પરિણમતી નથી એમ કહેવું છે. તો પણ સમ્યક દ્રષ્ટિ જીવનું જે શ્રદ્ધાન છે એ શ્રદ્ધાન તો બિલકુલ બાહ્ય પદાર્થને આશ્રિત પરિણમતું નથી. અથવા સમ્યક દ્રષ્ટિ કોઈ પણ બાહ્ય કાર્ય કરે છે ત્યારે એની નિષ્ઠા છે એ એવી નથી કે આ કાર્ય કરતા મને ઠીક છે, આ કાર્ય કરતા મને સુખ છે, આ કાર્ય કરવાથી મારું કલ્યાણ છે. ટૂંકમાં કોઈ પણ શુભના પરિણામ અંશમાં સમ્યક દ્રષ્ટિને તે શુભ પરિણામ વિશે એવી આસ્થા નથી, એવી નિષ્ઠા નથી કે આ શુભ પરિણામ થાય એ સારા થયા અને મારા કલ્યાણનું કારણ થયા, મારા હિતનું કારણ થયા. એવું શ્રદ્ધાને હતું જુદે. એટલે કહે છે કે જો અખંડ ઉપરથી દ્રષ્ટિ છૂટી જાય તો સાધક પણ ન રહે. જો દ્રષ્ટિ ફરે, દ્રષ્ટિ પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને જે વિષય કરતી તે વિષય બદલે તો સાધક પણ મૂળમાંથી ચાલ્યું જાય છે. ભલે કોઈ જીવ મુનિપણું અંગીકાર કર્યું હોય, દીક્ષા લીધી હોય, પંચ મહાવ્રત પાળતા હોય, સમ્યક દર્શન સહિત મુનિપણું હોય અને એ દ્રવલિંગ અને ભાવલિંગ યથાર્થ હોય, એમાંથી કોઈ જીવને કોઈ એવો પ્રકાર ભજે કે દ્રવલિંગ રહી જાય ને ભાવલિંગ છૂટી જાય, ભાવલિંગ છૂટી જાય એટલું જ નહીં સમ્યક દર્શન પણ છૂટી જાય, તો એ મિથ્યા દ્રષ્ટિ થઈ ગયેલા દ્રવલિંગી મુનિ મુનિયોગ્ય જે વ્યવહારને જે આચરણ હતું તેવું ને તેવું તેટલું ને તેટલું પાળતા દેખાય તો પણ તે આત્માને સાધકપણું રહ્યું નથી. કેમ કે દ્રષ્ટિ છૂટી ગઈ છે. પંચ મહાવ્રત તો એવા ને એવા પાળે છે ને, એ જ પ્રમાણે જીવ જ્યારે ભાવલિંગ હતું ત્યારે જેવી ક્રિયા કરતા હતા એવી જ ક્રિયા કરે છે ને, એમાંથી આત્મા ચાલ્યો ગયો. શું થયું? એ બાહ્ય દ્રષ્ટિ બાહ્ય ક્રિયાના ખોખા રહી ગયા, શરીરના પરિણામ મળદાના પરિણામ રહી ગયા અને અંદરથી આત્મા ચાલ્યો ગયો. ખરેખર તો પરિણમનનો આત્મા, આત્મા જો કહીએ તો શ્રદ્ધાન છે, મૂળ કહો દંશન મૂલો ધમ્મ એમ, મૂળ કહો કે એનો એ આત્મા કહો. પરિણમનનો આત્મા કોણ છે? કે સર્વ પરિણામોમાં શ્રદ્ધા તે પરિણમનનો આત્મા છે. જ્યાં પરિણમનમાં શ્રદ્ધાનમાંથી સમ્યકમાંથી જો વિપરીતતા પણ થઈ ગઈ તો એના એ શુભ રાગ પંચ મહાવ્રત આદિના એ ખરેખર ચારિત્રના નામને પામતા નથી, અથવા પહેલા જે ઉપચાર આવ્યો હતો એ પણ ઉપચાર ત્યાં હવે લાગુ પડતો નથી. ખરેખર તો પરિણામ એ ચારિત્રના હતા જ નહીં. શું કહ્યું? કે અખંડ પરથી દ્રષ્ટિ છૂટી જાય તો સાધકપણું જ ન રહે. બહારમાં ભલે ક્રિયાના ખોખા રહી જાય, ગ્રહસ્થ સમ્યક દ્રષ્ટિ હોય, સમ્યક દર્શન હોય ત્યારે જ જેવા સ્વાધ્યાય આદિના પરિણામ થતા હોય તેવા જ સમ્યક દર્શન મટ્યા પછી થતા દેખાય તો પણ એ બહારનું ખોખું એમને મળ્યું છે, અંદરમાં આત્મા રહ્યો નથી, એ સાધુ પણ નથી રહ્યો. તેના પરિણામ પોતાના શુદ્ધાત્માને સાધતા નથી તો શું કરે છે? કે તે જીવના પરિણામ રાગને સાધે છે, રાગ સિદ્ધ થાય છે ને રાગને સાધે છે, તેથી સાધક પણ નથી. દ્રષ્ટિ તો અંદર છે, દ્રષ્ટિ તો અંદર છે, એ સમ્યક દ્રષ્ટિ જીવની દ્રષ્ટિ સ્વરૂપમાં અંતઃ તત્વમાં परमात्म पदमा अभेद है, ये दृष्टि एक बार चौंटी के चौंटी पछे दृष्टि फरी नहीं। दृष्टि अंदर में पूरेपूरी है, श्रद्धानु पूरु परिणमन है, शुद्धात्मा ने आश्रित चारित्र में अपूर्णता है, श्रद्धान में पूर्णता है, चारित्र में अपूर्णता है। तेथी ते भाव भेड़ो देखाय पण दृष्टि तो स्वमा है, ते सम्यक दृष्टि बारना कार्यमा प्रवृत्त देखाय, संयोगना परिवार आदि ना स्वजन ना घेरा मा घेरायेलो देखाय, बधानी मध्यमा देखाय, प्रवृत्ति युक्त देखाय, त्यारे पण एनी दृष्टि तो स्वमा छे। भले वो देखाव होय तो पण एमा एनी निष्ठा छे, दृष्टि छे, वात रहती रहती। એવું દૃષ્ટિનું પરિણમન સાધક દશામાં બીજા ગુણોનો આંશિક બાહ્ય ક્રિયાવાળો ભાવ દેખાય, તદનુસાર પ્રવૃત્તિ દેખાય, અને દેખાવ એવો થાય કે સંધાન આને કેમ હોય શંકા પડે, શંકા પડી જાય, આવા જીવને શ્રદ્ધાન કેમ હોય એવી શંકા પડે, કેમ કે શ્રદ્ધાને પકડવા માટે તો એ શ્રદ્ધાને પ્રાપ્ત કરવાની તૈયારી થાય ત્યારે એ બીજા જીવના શ્રદ્ધાન સુધીના પરિણામને સમજી શકે, એના જ્ઞાનમાં કાંઈક આવી શકે, નહીતર એને સ્વીકાર કર્યો હોય આમ ઓઘે ઓઘે સ્વીકાર કર્યો હોય તો પણ અંદરમાં સ્થિરતા રહે ને, શ્રીમદજીને એવું બન્યું જીવ પાત્રો એમના જે જીવો એમના નજીકમાં આવ્યા હતા એવા કેટલાક જીવોમાં બધા કઈ એક સરખી કક્ષાના હોતા નથી, તો સુભાગભાઈ અને ડુંગરભાઈ એમના નજીકમાં નજીક વિશેષ પાત્રતા વાળા જીવો હતા અને એમના સત્સમાગમમાં વારંવાર રહેતા, એક વર્ષમાં મુંબઈમાં શ્રીમદજીનું વધારે રોકાવું થયું ધંધાર છે અને સત્સમાગમની પ્રાપ્તિને છેટું પડ્યું, લાંબો કાળનો આંતરો પડ્યો, ત્યારે એમને પત્ર લખ્યો કે આપને હમણાં નિવૃત્તિ અર્થે આ બાજુ આવવાનું થયું નથી અને અમારી સત્સમાગમની જે ભાવના છે એ ભાવના ઘણા વખતથી એમને લંબાય છે, આપને નીકળવાની ત્યાંથી અનુકૂળતા ન હોય તો અમે ત્યાં આવીએ, બીજો કોઈ હેતુ કે પ્રયોજન નથી, સત્સમાગમ અર્થે જ આવવું છે। ઘણા પાત્ર હતા, બીજા બધાની ગણતરીમાં એ ઘણા પાત્ર હતા, તો પણ એમને એમણે એમ લખ્યું કે મુંબઈ આવવા વિશે તમને પ્રતિબંધ છે, એમને પ્રશ્ન વિનયથી લખ્યું હતું કે આપની આજ્ઞા હોય તો અમે ત્યાં આવી શકીએ, વિનયથી લખેલું, તો આપ આજ્ઞા કરો તો અમે આવીએ, નહીતર અમે કેમ આવીએ, એમ એમ પ્રતિબંધ છે, એવો શબ્દ આવ્યો છે, મુંબઈ આવવાને વિશે તમને પ્રતિબંધ છે, તમે નહીં આવતા, કારણ સાથે લખ્યું છે, કેમ કે અમારી વિચારધારા પરિપૂર્ણ વિતરાગતાની છે, અલ્પ વિતરાગતાની સાધકપણાની નહીં, વિચારધારા અને ધ્યેય તો અમારું પરિપૂર્ણ વિતરાગતાનું છે અને રાગ નિમિત્તક અમારી પ્રવૃત્તિ જોઈને તમને રખે અંદેશાનો હેતુ થશે, શંકા પડશે કે આ નવરાબેન સત્સંગમાં વાત કરે છે ત્યારે આવી ડાઈ ડાઈ વાત કરે છે, મળિયા દુકાને જાય છે ત્યારે તો ધંધાની ધમાલ હાલે છે, આમાં કાંઈ અંદરમાં કાંઈ આપણને મેળ પડતો નથી. શંકા તમને થઈ જશે, તમે સત્સમાગમમાંથી લાભ લેવા આવશો કદાચ તમને નુકસાન થઈ જશે. નુકસાન થાય એ કારણથી તમને પ્રતિબંધ કરીએ છીએ. ફલાણા ફલાણા વખતમાં અમારો નીકળવાનો, નિવૃત્તિ અર્થે નીકળવાનો કેટલોક સમય વિચાર છે ત્યારે અમે જરૂર મળશું. અત્યારે અહીંયા આવવાની ના પાડી છે. એમ એનો અર્થ શું છે કે સમ્યક દ્રષ્ટિના સાધકના અવૈધ ભાવોના પરિણામ અને પ્રવૃત્તિ, કે એકવાર એ જીવમાં જ્ઞાનીપણાનો નિશ્ચય થયો હોય તો પણ મિથ્યા દ્રષ્ટિ જીવોના પરિણામમાં એટલી સ્થિરતા હોતી નથી, એટલી મજબૂતાઈ હોતી નથી નિશ્ચયની, એટલો દ્રઢ નિર્ણય રહેતો નથી, એટલે ડગી જાય છે. એને શંકા પડે છે કે આમ કેમ. અને 24 કલાક સાથે રહેવાનું હોય, ક્રોધના પરિણામ જોવામાં આવે, કોઈ વાત બરાબર ન હોય તો જરાક ગુસ્સાથી કહે, ઉતાવળે હાદે કહે, કેમ આમ કર્યું, આમ નહીં થવું જોઈએ, આમ ન ચાલે. આમાં જ્ઞાતા દ્રષ્ટા પણ અને ઉદય ભાવ તો પરસ્પર વિરુદ્ધ છે. વિરુદ્ધ ભાવના પ્રગટ દર્શન થાય, પ્રગટ દેખાય, અને અવિરુદ્ધ પરિણામના અંશો તો દેખાય નહીં. શંકા પડી જાય, કહે છે કે ભલે એ બધું બહારમાં ઉભેલો દેખાય પણ એની દ્રષ્ટિ તો સ્વમાં છે. એના શ્રદ્ધાનું જે પરિણમન છે એવું સ્વરૂપથી અભેદ છે, સ્વરૂપ સાથે અભેદ ભાવે વર્તે છે, સ્વરૂપાકાર ભાવે વર્તે છે, કે જેને લઈને એનું સાધુપણું છે. સર્વગુણો આત્મારૂપ કાય કરતા થઈ જાય છે, જ્ઞાનમય છે. રાગ થાય છે તો એનું જ્ઞાન એમ થાય છે, કેમ એને જ્ઞાનમય છે, કે એનું જ્ઞાન એને એમ થાય છે કે આ રાગ છે અને આત્મા નથી. રાગ થવાના કાળે પણ રાગને આત્માથી ભિન્ન, રાગમય, રાગને રાગ જ જાણે છે. અને કોઈ પણ રાગ આત્માને ઈષ્ટ નહીં હોવાથી તેને ઈષ્ટ જાણતા નથી, તેથી તેને જ્ઞાનમય પરિણામ કહેવામાં આવ્યા છે. એવું શુદ્ધ નયાશ્રિત નવો નવે તત્વનું જ્ઞાન છે ત્યાં. અને શુદ્ધના વિષયભૂત આત્માને આશ્રિત મુખ્ય પરિણમન છે, એનો આધાર લઈને એ પરિણમે છે. બહારના પરિણામમાં પણ ખરેખર બહારનો આધાર લીધા નથી. ઉલટાનું બાહ્યાંશ પરિણમન નિષેધનો વિષય છે. જ્ઞાનીને જેટલો બાહ્યાંશ રૂપ પરિણામનો અંશ છે એના નિષેધનો વિષય છે, એનો એને નિષેધ આવે છે. પછી ચાહે ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળવાનો વિકલ્પ આવ્યો હોય ગણધર સુદ્ધાને, તો પણ ગણધરને એમનો એ પરિણામનો નિષેધ વર્તે છે. ભગવાનની વાણી છે એનો ઉત્સાહ બહારમાં દેખાય, ભગવાનની વાણી સાંભળવા જાઉં, પણ એ બહારના દેખાડવાના જુદા અને ચાલવાના જુદા. ત્રણસો ચાર ભગવાનના પ્રતિમા જોતા એમ થાય કે ઓહો ભગવાન કેવા ઠરી ગયા છે, કેવા સમાઈ ગયા છે, ચૈતન્યનું બિંબ પ્રતિબિંબ છે, જે શુદ્ધાત્મા ચૈતન્ય છે એનું એ પ્રતિબિંબ છે. જુઓ ભગવાનના દર્શન કરતા જ્ઞાનીના પરિણામ કેવા હોય છે, અથવા દર્શન યથાર્થ પ્રકારે કેમ થાય છે એ વિષય અહીંયા ખુલ્લો છે. ભગવાનના પ્રતિમા જોતા એમ થાય કે ઓહો ભગવાન કેવા ઠરી ગયા છે, પોતાના પરિપૂર્ણ સ્વરૂપમાં પરિપૂર્ણ શાંત ભાવે પૂરેપૂરા ઠરેલા જોવામાં આવે છે. એટલે તો આજે ચક્ષુ લગાડવાનો પ્રકાર છે કે ભગવાનની પ્રતિમાના દેખાવમાં અનુકૂળ નથી, કેમ કે એમાં તો એમ કોઈ ખુલ્લી આંખે ઉપયોગથી બીજાના સામે જોતા હોય, પર સન્મુખ ઉપયોગ હોય એવો એ દેખાવ છે, એવી ચેષ્ટા એમાં સ્પષ્ટ છે. જ્યારે ભગવાનનો ઉપયોગ પરિપૂર્ણ નિરવશેષપણે અંતર્મુખ છે, પૂરેપૂરું જ્ઞાન શ્રદ્ધાન આદિ સર્વગુણોનું પૂરેપૂરું પરિણમન અંતરમાં ડૂબેલું છે. સમોસરની સ્તુતિમાં એ શબ્દ વાપરો છો. સ્વરૂપે ડૂબેલા નમન તુજને ઓ જીનવરા, આનું બીજું છે બહુ શરૂઆતમાં ભગવાનની સ્તુતિ લીધી છે. સ્વરૂપે ડૂબેલા નમન તુજને ઓ જીનવરા, આટલા આટલા જગતના સર્વોત્કૃષ્ટ પુણ્યવંત જીવો તમારી નજીકમાં સન્મુખમાં રહીને સ્તુતિ કરતા હોવા છતાં જાણે કે તમે એમની સ્તુતિ સાંભળતા નથી. સ્તુતિ સાંભળવામાં પ્રશંસામાં ઉપયોગ દેતા નથી. આમણે કેવી સ્તુતિ કરીને, આમણે કેવી કરી, ઇન્દ્રએ કેવી કરીને, મુનિરાજે કેવી કરી, એવો કોઈ ભાવ પરસન્મુખનો વિતરાગ દેવને ઉપજતો નથી. એ તો કેવળ જ્ઞાન થયું ત્યારે પહેલેથી બધું જ્ઞાનમાં આવી ગયું છે. હા, મુનિને તો શું પૂર્ણ સ્થિરતા નથી. ધ્યાનમાં હોય છે ત્યારે તો જેવા બધું ભગવાનનો દેખાવ હોય છે એવો જ મુનિનો દેખાવ હોય છે. હા, એના પ્રત્યે લક્ષ આપતા નથી. ભલે કોઈ વંદન કરે તો ભલે, અને કોઈ ઉપસર્ગ કરે તો પણ ભલે. ભગવાનના પ્રતિમા જોતા એમ થાય કે ઓહો ભગવાન કેવા ઠરી ગયા છે, એકદમ ઠરીને ઢીમ થઈ ગયા છે એવા સ્પષ્ટપણે ભગવાનના પ્રતિમા જોતા જે અંતર પરિપૂર્ણ સ્થિરતાની વ્યક્તતા એમના બાહ્ય દેખાવમાં જોવામાં આવે છે. કેવા સમાઈ ગયા છે, અંદરમાં પરિણમન કેવું સમાઈ ગયું છે, ચૈતન્યનું પ્રતિબિંબ છે. જેવો આત્મા ચૈતન્ય અંતરમાં શાંતિ આનંદ આદિ અનંત ગુણોનું ભીમ છે, એવું જ પ્રતિબિંબ બારમાં ભગવાનના પ્રતિમામાં મૂકેલું છે. એટલે જ્ઞાનીને ભગવાનના પ્રતિમાના દર્શન કરતા તેજ કાળે પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનું દર્શનનું સીધું અનુસંધાન લાગે. એટલા માટે એ દર્શનનો વ્યવહાર અનાદિથી ગોઠવવામાં આવ્યો છે. એ અનાદિ પ્રસિદ્ધ છે. અનાદિથી જ્યારે જે જે તીર્થંકરો થયા એમની વાણીમાં જે કોઈ નીકળેલી વાત આગમ રૂપે સ્થાપિત થઈ એમાં જિન પ્રતિમાના દર્શનનો વ્યવહાર અનાદિથી ચાલ્યો આવે. દેવલોકમાં ને બહાર તો અધિદીપની બહાર તો શાશ્વત જિનબિંબો જિન પ્રતિમાઓ શાશ્વત છે. સર્વકાળે એની સ્થાપના કોઈએ કરી છે એમ જાણે નહીં, અને ક્યારે નહીં હોય એમ પણ નહીં. એમ કહે છે કે અહીંયા આત્મા શાશ્વત છે તો જગતમાં જિનબિંબ પણ શાશ્વત છે. આ ચૈતનબિંબ શાશ્વત છે, એનું પ્રતિબિંબ પણ શાશ્વત છે. આમ બિંબ છે. તે રીતે શાશ્વત જિનબિંબો છે, સર્વકાળે રહે છે. કોઈ કાળે એ ચોરાઈ જાય, ભેદાઈ જાય, ટુકડા થઈ જાય, નાશ થઈ જાય, ખંડિત થઈ જાય, કાંઈ થાય નહીં. એમને છે પરમાણુઓની રચના છે, છતાં એમ જ રહે છે. કોઈ ફેરફાર નહીં, જિનબિંબ એમ જ રહે છે. કોઈ સૂક્ષ્મ પરમાણુનું આવાગમન થતું હોય તો કેવું, કોઈ દેવગોચર વિષય નથી, પણ એમને એમ એ પ્રતિમા જોવામાં આવે છે. પરિણમે છે તો બધા જ જીવો ને બધા જ પદાર્થો, પણ પરિણમે એટલે છૂટા પડી જાય એમ નહીં. ત્યાં ને ત્યાં પરિણમે, પ્રતિમાના આકારે ત્યાં ને ત્યાં. કોઈ સમય પરિણમન વગરનો, કોઈ પરમાણુનો, એક પરમાણુનો બાકી છે એમ નથી. અનંતા પરમાણુઓ સર્વકાળે સર્વ સમયે પરિણમી જ રહ્યા છે, એમાં રહેલા પણ છતાં એ જિંદગી શાશ્વત છે. એમ જ છે, કાંઈ ફેર ન લાગે, એમ જ લાગે. કેમ કે જે તીર્થંકરના શરીર હોય છે એ એટલી પુણ્ય પ્રકૃતિ સહિત હોય છે કે એમાં કોઈ બીજી ગડબડ હોતી નથી. સર્વાંગ સુંદર એક સરખા સમચતુરસ્ર સંસ્થાન છે. ઓરસ્તર સરખું એ બાહુબલીજીની પ્રતિમા જોઈએ છીએ ત્રણ ગેલગોલામાં, ત્યારે સ્પષ્ટ ખ્યાલ આવે છે. ત્યાં તો ખડગાસને છે, પણ જો જે એમની કોતરણી છે એમને જો પદ્માસને બી બેસાડ્યા હોય તો સરખી જ માપ આવે. એટલે એમની જે કાયા છે એ પ્રમાણે કોતરી છે. એટલે એક સરખું ધ્યાનસ્થ શાંત અને પરિપૂર્ણ સ્વરૂપમાં સમાઈ ગયા હોય એવું જ એમનું સ્વરૂપ પ્રતિમામાં, જેવું આત્માનો ભાવ સ્વરૂપ છે એવું જાણે દ્રવ્ય સ્વરૂપ પ્રગટ કરી દીધું. એવું જિનબિંબ હોય છે, એવું જે આત્માનું પ્રતિબિંબ છે એમ કહેવામાં જગતના કોઈ પણ સંપ્રદાયના મૂર્તિનો એ પ્રકારે દેખાવ નથી. એક બૌદ્ધમાં એ લોકોએ રાખ્યો છે, પણ એમાં આ માસ રાખ્યો છે, ઉપદેશ આપે છે ને. કેમ કે એ છેલ્લા કોઈ વડની ઝાડ નીચે ત્યાં ઉઠી ગયામાં ઉપદેશ આપતા હતા, એટલે એ એમણે પ્રતિમા પસંદ કરી છે. તો કોઈ રાગ નો જ આદર નથી, કોઈ રાગાંશ નો સ્વીકાર જ નથી, પછી પ્રશ્ન રહેતો ભગવાન ને બિરાજમાન કર્યા તો પરિપૂર્ણ વિતરાગ રૂપે એમનું દર્શન થાય એમ જ બિરાજમાન કર્યા. આ લોકો શ્વેતાંબર શૃંગાર આદિ કર્યા તો સ્થૂળ ભૂલ કરી છે, એમાં તો સૂક્ષ્મ ભૂલ નો સવાલ રહેતો. શું કહે છે કે દર્શન કરતા તું આવો છું એટલે પોતે હું પોતે જ આવો છું, તું કહેતા પોતે ને પોતે કે છે હું આવો છું એમ, એમાંથી ભાવ ઉપજે. ગુરુદેવ પદ ગાયું હતું ઘોઘામાં, દક્ષિણની યાત્રા કરીને 2015 ની સાલમાં 3 દિવસ માટે ભાવનગર પધાર્યા ગયા હતા. ઘોઘાની યાત્રા છેલ્લી કરીને પછી સ્વામ મળી ગયા હતા. ત્યારે ઘોઘામાં ભક્તિ ગુરુદેવે કરાવી હતી. કોઈ કહ્યું મંડળમાં અહીંયા આપ ભક્તિ કરાવો, અમે ગુરુદેવે ભક્તિ કરાવી. ભગવાનની પ્રતિમા ઉપરનું એક છે કે આ ભક્તિ કરાવો, અમે ગુરુદેવે ભક્તિ કરાવી. ભગવાનની પ્રતિમા ઉપરનું એક છે કે જેનું સ્વરૂપ જેનું દર્શન કરતા આત્મ સ્વરૂપનું લક્ષ્ય થાય છે, લખાય એટલે લક્ષ્ય થાય છે, લખાય એટલે આમ લખાય, લખાય એટલે લક્ષ્ય થાય છે. આપનું પ્રતિમાનું દર્શન કરતા તો અમને અંદરમાં આત્માનું લક્ષ્ય થાય છે કે અમારો આત્મા આવો જ છે, જેવા આપ છો એવો જ અમારો આત્મા છે. એ દર્શનનો આશય છે. દર્શન કોઈ એવી રીતે નથી કે ચાલો શુભ ભાવ તો થયો, મંદિર ગયા માટે શુભ ભાવ તો થયો, શુભ ભાવ થયો એટલે અશુભ તો ન થયો, વળી બંધ પણ શુભનો તો પીડ્યો, શુભનો બંધ પીડ્યો એટલે એટલી અનુકૂળતા તો થશે. એ જૈન દર્શનના વિષયમાં જીવા ભગવાન પવિત્ર છે તેવો જ તું પવિત્ર છો, તેવો જ નિષ્ક્રિય છો, તેવો જ નિર્વિકલ્પ છો. 3 બોલ દીધા છે. ઉપર જે ઠરી ગયા છે એમાં શાંતિ લીધી છે, સમાઈ ગયા છે એમાં અંતર્મુખતા લીધી છે, અને એમનું જે બાય દેખાવરૂપ સ્વરૂપ છે એમાં નિર્વિકારતા લીધી છે. પવિત્ર છે એટલે નિર્વિકાર પરિણમન છે, પરિપૂર્ણ નિર્વિકાર પરિણમન છે, અને નિષ્ક્રિય છે એટલે કોઈ રાગની ક્રિયા નથી જોવામાં આવતી, નિર્વિકલ્પ છો એટલે સૂક્ષ્મ વિકલ્પ પણ જેમાં નથી, સૂક્ષ્મ જલ્પ પણ જેમાં નથી. એમ જ છે. ખરેખર તો ભગવાનના દર્શનનો પ્રકાર જ એ છે કે જીવા ભગવાન પવિત્ર છે, જીવા નિષ્ક્રિય જોવામાં આવે છે, નિર્વિકલ્પ જોવામાં આવે છે. ખરેખર તો નિર્વિકલ્પનું એ સાકાર સ્વરૂપ કરીને બતાવ્યું છે. ભગવાનની પ્રતિમા એટલે નિર્વિકલ્પતાનું જાણે સાકાર સ્વરૂપ. આમ કોઈને એમ કહો કે નિર્વિકલ્પતા કેવી હોય તો કે એ તો કાંઈ ખબર પડે એવું નથી, પરિચય નથી, નિર્વિકલ્પતા થઈ નથી, કેમ ખબર પડે? તો જ્ઞાની એમ કહે છે કે હાલ તને દેખાડું, પ્રગટ નિર્વિકલ્પ તને દેખાડું. આ ભગવાનને જો તો ચોખ્ખા પૂરેપૂરા નિર્વિકલ્પ છે, તે નિર્વિકલતાના દર્શન એમાં પ્રગટ થાય હું. જીવા ભગવાન પવિત્ર છે તેવો જ તું પવિત્ર છો, તેવો જ તું નિષ્ક્રિય એટલે રાગ ની ક્રિયા રહી છો, અને અંદરમાં સ્વરૂપે પણ તું એવો જ નિર્વિકલ્પ છો. કોઈ વિકલ્પની સત્તાની હૈયાતી તારા સ્વરૂપમાં નથી, વિકલ્પની સત્તાની હૈયાતી સ્વરૂપમાં નથી, આત્માના સ્વરૂપમાં. એવું પરિપૂર્ણ ત્રિકાળ નિર્વિકલ્પ સ્વરૂપે અંતરમાં આત્મતત્વ અનાદિ અનંત શાશ્વતપણે રહેલો. આવા ચૈતન્યની પાસે બધું પાણી ભરે છે, ઇડિયોમેટિક લેંગ્વેજ છે, પાણી ભરે છે એટલે બધી દરેક ભાષામાં એના ઇડિયમ હોય છે ને, એટલે એની કાંઈ કિંમત નથી. આવા ચૈતન્ય સાથે, આમ તો એ શક્તિ ને અશક્તિ વાચકનો શબ્દ છે, પાણી છે એ શક્તિ વાચક છે, આનામાં કાંઈ પાણી નથી એટલે કાંઈ શક્તિ નથી, એમ ઘણું પાણી છે એમ કે આ માણસમાં પાણી બહુ છે એટલે શક્તિ બહુ છે એમ કહેવાય છે. એટલે આત્માની જે અનંત શક્તિ છે એની પાસે કોઈની કાંઈ શક્તિની ગણતરી છે. એમાં રાગ ને રાગના નિમિત્ત એની કોઈ કિંમત નથી, ને એની કોઈ કર્મના ઉદયની કોઈ શક્તિ નથી. કર્મનો ઉદય આકરો આવે તો, કર્મનો ઉદય ઘણો તીવ્ર આવે તો એ બધું પાણી ભરે છે, એમાં કાંઈ છે. જ્યાં આત્મા સ્વભાવની શક્તિમાં જાગૃત થયો એટલે જળ રજકણ, અચેતન એવા જળ રજકણ, એની શક્તિનો કોઈ હિસાબ એમાં લગાડી લાગુ થઈ શકતો નથી. ભગવાનના દર્શન કરતા કેવા પરિણામ થાય છે એનો બહુ સારો કિસ્સો છે, બહુ ભાવાઈ વિશે લીધું છે. આત્મા દેખાઈ રહ્યો છે ખરેખર ભગવાનના પ્રતિમાના નિમિત્તે આત્માનું દર્શન છે. જિન દર્શન તે આત્મદર્શન, નિજ દર્શન છે, આત્મદર્શન છે એ વાત કરી છે. ઘણો ભાવ છે. આમ દરરોજ જ્ઞાની દર્શન કરે તો આવી રીતે દર્શન કરે છે, પોતાનું જ પ્રતિબિંબ જોવે છે. આમ જેવો અહીંયા આત્મા છે અંદરમાં ચૈતન્ય ધીમ, એવું ત્યાં બહારમાં શાંત ધીમ સ્વરૂપ જોવે છે. એકદમ પ્રત્યક્ષ જ્ઞાનમાં ચિતાર આવે. કેટલોક તો આ બધો વિષય એવો છે કે અંતર આત્માના પ્રત્યક્ષ અનુભવ વિના આવી રીતે આવે નહીં. લખાણ સુધી આવ્યો છે, વ્યક્ત થઈને આવ્યો છે, એ અસાધારણ છે. 304 થયું, 305 તું તને જો, જેવો તું છો તેવો જ તું પ્રગટ થઈશ. તારું દર્શન કરતા અંતરંગમાં તારા સ્વરૂપને દેખતા તત્ક્ષણ તારું સ્વરૂપ પ્રગટ થશે. આવો શક્તિમાંથી વ્યક્તિ થવાનો નિયમ છે, અથવા એ વસ્તુનું વિજ્ઞાન છે કે કોઈ પણ આત્મા પોતાને દેખે એ જોતા વેત જ, દેખતા વેત જ તે જેવું સ્વરૂપ છે એવું જ પરિણમન એના પરિણમના પ્રવાહમાં થઈ જાય છે, અથવા પરિણામનો પરિણામ ધર્મ એવો છે કે જેને અવલંબે તદાકાર થાય, જેને અવલંબે તદાકાર થાય. એ ગળપણ ભાવતું હોય તો માણસને ગળ્યું જોવે ત્યાં કહે છે ને કે ભાઈ અમને તો મોઢામાં પાણી આવ્યું, વળી ખાય ત્યારે તો એમ થાય કે જાણે હું ગળપણમય થઈ ગયો. એવી રીતે જેને જે વિષયની રુચિ હોય, અનુકૂળ હોય, જાણે પોતે તન્મય થઈ ગયો હોય, તે રૂપ થઈ ગયો હોય એવો અનુભવ કરે છે. એ જળ ગણપણ ગળપણ આદિનો જળ રસ આત્મામાં એક અંશે પણ આવતો નથી, એને અડતો નથી, કાંઈ લેવા કે દેવા, ભિન્ને ભિન્ન રહે છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, સ્વચતુષ્ટયથી તે જળના પરમાણુઓ સદંતર ભિન્ન હોવા છતાં જો ભાવની તન્મયતા આટલી ભિન્ન પદાર્થને વિશે થઈ શકતી હોય તો જે પોતે જ છે એને પોતા રૂપે જોતા એની અભિન્નતા ને અભેદતાના ભાવની ઉત્પત્તિ કેટલી હદે થતી હોય એ ત્રેવર્ષે મૂકવા જેવો વિષય છે. એ અભેદતા ને અભિન્નતાનો અનુભવ કેવો છે પોતાનો પોતાને વિશે. તો પરિણામનો જે ધર્મ છે સદાકાર થવાનો, તન્મય થવાનો, જેને અવલંબે ને જેનો આશ્રય કરે સ્વરૂપને વિશે, તો એ અસાધારણ તન્મયતા પકડે છે. કેમ કે એ પોતાનું સ્વરૂપ છે. રજકણ તો પર પદાર્થ છે એટલે એમાં દ્રવ્ય તો તન્મયતા થઈ શકતી જ નથી. આ તો દ્રવ્ય જ તન્મય છે પોતે, અને એ દ્રવ્ય તન્મય છે એવું જોવાય છે ત્યારે તદ અનુકૂળ ભાવે તન્મયતા. પરદ્રવ્યની તન્મયતાથી કોઈ વિલક્ષણ પ્રકારની એમાં ઉત્પન્ન થાય છે. તેથી તો દ્રષ્ટાંત રૂપે છે. તું તને જો, જેવો તું છો તેવો જ તું પ્રગટ થઈશ. તને જોતા તું તદાકાર તે રૂપે પ્રગટપણે તારા પરિણામ થશે, અને તારા પરિણામ થશે એટલે હું આવો થયો છું એવો તને અનુભવ પણ થશે. કેમ કે પરિણામનો અનુભવ છે. તેથી એમ કહે છે કે તું મોટો દેવાધિદેવ છો, દેવોનો પણ તું દેવ છો, કોઈથી તું હીણો છો એ પ્રશ્ન રહેતો નથી. તું કઈ હીણો છો એટલે હીણોય નથી ને મોટોય નથી, આમ તો જેવો છો તેવો છો. પણ જે આ પુણ્યના પુણ્યની પદવી જે દેવલોકની છે, એ દેવલોકના દેવો પણ જે તીર્થંકર આદિ વિતરાગ થયા એને વંદન નમસ્કાર કરે છે. સામાન્ય કેવળી હોય છે એવા પુણ્ય હોય છે, કેટલાક કેવળીઓના એવા પુણ્ય હોય છે. કેવળ જ્ઞાન થાય ત્યારે કેટલાક દેવોને ખબર પડે, એવા ધર્મી દેવો હોય છે દેવલોકમાં, ધર્મી જીવો હોય છે. જ્યાં ઉત્સવ ગોઠવે, પ્રોગ્રામ કરે, આપણે કેમ કે ચાલો સોનગઢ જશું, ચાલો ફલાણા કેવળીને નીચે મનુષ્ય લોકમાં કેવળ જ્ઞાન થયું છે ને આપણે એમનો કેવળ જ્ઞાન ઉત્સવ, જ્ઞાન જ્ઞાનનો કલ્યાણક જેને કહે છે ને એવો ઉત્સવ કરવો. એવું નિર્વાણ કલ્યાણકમાં એવું બને, કોઈ કેવળીનું નિર્વાણ થાય છે ત્યારે પણ ઉત્સવ કરવા આવે છે. દીવો એટલે દેવાધિદેવ એમ કહી, દેવોનો પણ દેવ છે, દેવો પણ એને નમન કરે છે. તું પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપે હોવાથી તું મોટો દેવાધિદેવ છો, એટલે કે તું દીન છો અને પામર છો એ કલ્પના ને એ માન્યતા થોડી દેવી. એમ કહે છે એ પોતાને વિશે હીનપણાની દીનપણાની કલ્પના રાખવી નહીં, એ આદર્શ છે. તેની પ્રગટતા માટે, એ દિવ્ય સ્વરૂપની પ્રગટ દશા માટે ઉગ્ર પુરુષાર્થને સૂક્ષ્મ ઉપયોગ કર. સૂક્ષ્મ ઉપયોગનો વિષય તો ઘણી જગ્યાએ લે છે, એમના પોતાના કથનની જાણે કોઈ મુખ્ય વાત છે એવી રીતે એ વિષય આવે છે. સ્થૂળ ઉપયોગે પરિણમતા જીવોને એક ધ્યાન ખેંચવા માટેની વાત છે. વારંવાર આવે છે એનો અર્થ એ છે કે સામાન્યપણે સ્થૂળ ઉપયોગે જીવની પ્રવૃત્તિ જોવામાં આવે છે. બાહ્ય કાર્યોમાં તો સ્થૂળ ઉપયોગ સામાન્યપણે હોય છે શુભાશુભ પરિણામમાં, પણ આત્માની અંતર વિચારણામાં પણ સ્થૂળ ઉપયોગ છે એ કાર્યકારી નથી. અંદર ચૈતન્યના સ્વભાવમાં પ્રવેશવા માટે સૂક્ષ્મ ઉપયોગ થાય છે. સૂક્ષ્મ ઉપયોગ એ દશાનો પ્રગટપણો થાય છે એમ લઈ છે. તેની એટલે આત્મ સ્વરૂપની પ્રગટતા માટે દિવ્ય એવા આત્મ સ્વરૂપની, દેવ કહ્યો ને, દિવ્યતાને લઈને દેવ કહ્યો છે, તેની પ્રગટતા માટે ઉગ્ર પુરુષાર્થને સૂક્ષ્મ ઉપયોગ કર. પુરુષાર્થને પણ તું ઉગ્ર કર અને સૂક્ષ્મને પણ, ઉપયોગને પણ તું સૂક્ષ્મ કર. એ ઉપદેશાત્મક વચન છે. થાય છે બંને સહજ, થાય છે બંને સહજ. કેમ કે કર એમ કહે એટલે ત્યાં પરિણામનું કર્તૃત્વ આવે છે, એ વાત તો મૂળમાંથી લેવાની નથી. વાંધા કાઢવો હોય એ ગમે રીતે કાઢે, જો અહીંયા પરિણામ ને કરવાની વાત આવી, તું આમ કર, તું આમ કર, આમ ન કર અને આમ કર, આમ ન કર અને આમ કર, પણ પરિણામ ક્યાં કર્યા થાય છે? એ તો સહજ થાય છે ને, ક્રમબદ્ધ છે. સમજાવવાની શૈલી છે, ઉપદેશમાં સમજાવવાની એ શૈલી છે કે તારા સ્વરૂપને જોવામાં, અનુભવવામાં ઉગ્રતા અને સૂક્ષ્મ ઉપયોગ અનિવાર્ય છે એમ તારે સમજવું જોઈએ. અને એ રીતે પરિણામને મેળવી લેવા જોઈએ. આ મેળવણીની ચીજ છે, પરિણામ એ ચાલ છે, મોક્ષ માર્ગ તે માર્ગ છે. માર્ગે ચાલતા શું આવે, કેવું આવે, કેમ કેમ આવે, વચમાં શું શું હોય એની આ નિશાનીને અંધાણ દેવામાં આવે છે એમ મેળવવાનો વિષય છે. જો કોઈ જીવ મેળવે તો એને ખ્યાલ આવે કે પરિણામ બરાબર માર્ગે છે, પરિણામની ચાલ બરાબર માર્ગને અનુસરીને છે કે ઉન્માર્ગે છે એ મેળવવા માટે પરિણામનો વિષય સ્પષ્ટ કરવામાં આવે છે. વળી પરિણામ વ્યક્ત હોવાથી અને શુદ્ધાત્મા અવ્યક્ત હોવાથી વ્યક્ત પરિણામ ઉપરથી સમજાવવું, સમજવું, જ્ઞાનમાં આવવું અનુકૂળ થાય છે. સીધું એટલું અવ્યક્તને બધાનું જ્ઞાન પહોંચી શકતું નથી. ત્રણસો છ રુચિનું પોષણ અને તત્વનું ભૂકણ ચૈતન્યની સાથે વણાઈ જાય તો કાર્ય થાય જ. આગળ એક બોલ લીધું ને જીવનામ થઈ જવું જોઈએ. પોષાણમાં તો એક આત્મા જ પોષાય તેવું જીવન કરી નાખું, એટલે બીજું કોઈ કાર્ય ને કોઈ પ્રવૃત્તિ પોષાતી નથી. થાય તો પણ પોષાય છે માટે થાય છે એ વાત રહેવી જોઈએ. એ પણ પરિણામ લક્ષણ જ બતાવ્યું છે કે આમ ચાલે છે, આમ થાય છે, તું મેળવી લે તારા પરિણામ ને તું એનો નિર્દેશ છે. કેવી રુચિ હોવી જોઈએ? રુચિનું પોષણ અને તત્વનું ઘૂંટણ બે વાત લીધી છે. આ સમજી શકાય એટલા માટે પરિણામનો પ્રયોગ શબ્દનો પ્રયોગ છે. ગુણ ભેદે એટલું જલ્દી ન સમજી શકાય જેટલું અનુભવથી સમજી શકાય. શું રૂચે છે, શું પોષાય છે, શું ઘૂંટાય છે, દરેક જીવને કાંઈ ને કાંઈ તો ઘૂંટાતું હોય છે. એના અનુભવને જુએ, દરેક જીવને જે કાંઈ રૂચિ છે એ રૂચિની પુષ્ટિ મળે એના માટે જ એના બધા રાગના ઉત્થાનને પ્રવૃત્તિ હોય છે. એ તપાસે કે રૂચિ કેવી છે. અહીંયા કહે છે કે ચૈતન્ય સ્વભાવની સાથે રૂચિનું પોષણ અને તત્વનું ઘૂંટણ વણાઈ જાય એટલે એક મેઘ થઈ જાય. કાગળ કાપડ વણેલું હોય છે ને, તાણો વાણો મિક્સ કરે છે, વણાઈ જાય તો કાર્ય થાય જ. એટલે એટલી હદે રુચિ પોષાતી હોય, ચૈતન્ય સ્વભાવની રુચિ એટલી હદે પોષાતી હોય, ચૈતન્યનું ઘૂંટણ એટલી હદે થતું હોય કે જાણે એ આત્મામયપણે કાર્ય કરતું હોય. એવું જો એ આત્મા સાથે વણાઈને કાર્ય થતું હોય તો અનુભવ રૂપી કાર્ય થાય થાય ને થાય જ. ઘણી જગ્યાએ શૈલી જ એવી રીતે લીધી છે, કાર્ય આ રીતે થાય થાય ને થાય. કેમ અનુભવ થાય એ આ ગ્રંથ સમજનારને પૂછવા જવું પડે એવું નથી. એ પ્રશ્ન સમાપ્ત થાય એવો થાય છે. એટલી બધી વાત ખુલ્લી ખુલ્લી મને લીધી છે. બહુ કહ્યું રુચિનું પોષણ અને તત્વનું ઘૂંટણ ચૈતન્યની સાથે વણાઈ જાય એવી આત્મરુચિ સ્વરૂપની રુચિ પોષાય અને એવું અંદરમાં ચૈતન્ય સ્વભાવનું ઘૂંટણ એટલી હદે થાય કે જાણે ચૈતન્યની સાથે બંને વણાઈ ગયા છે એવા થાય તો અનુભવ રૂપી આત્મ સાક્ષાત્કાર રૂપી કાય થાય થાય ને થાય. એટલે કે એના સંસારનો અને જન્મ મરણનો નાશ થાય થાય ને થાય જ. કેટલી એની કિંમત છે કે એની કોઈ કિંમત થઈ શકે એવું નથી. ઘૂંટણ ઉપરથી જ ઘૂંટણ સમજવા જેવું છે. માણસ કોઈ ને કોઈ વાત ઉપર ઘણું વજન હોય ત્યારે એ ઘૂંટાયા નથી કરતો. વિચારે તો એને ન વિચારે તો એનું એ જ ઘૂંટાયા કરે. એ ઘૂંટણ જોર ઉપજવા પહેલાની એક પૂર્વની પ્રક્રિયા છે. એમાંથી પછી ફાટે પુરુષાર્થ એમાંથી ફાટે છે. એમાં તો ઘણો સમય ઘૂંટાય તો એમ નહીં, જેટલું ઉગ્રપણે ઘૂંટાય એટલું નજીક છે. આ માણસ ઓપરેશન જોતા બેભાન થાય છે ને, ઓપરેશનના રૂમમાં ડાક્ટરો સામાન્ય માણસોને નથી રહેવા દેતા. સગા સંબંધી હોય તો બહાર કાઢે, તમારું કામ નથી. કેમ કે ચેકો મૂકે, છરી મૂકે અને એક સેકન્ડમાં અંધારા આવીને માણસ પડી જાય છે. હવે એમાં શું થયું કે જે કાપ મૂક્યો એને લઈને જે થતું દુઃખ, અરે કેટલું દુઃખ થયું. એ દુઃખનો જે અણગમો દ્વેષ એ સેકન્ડોમાં એટલો ઘૂંટાય છે, ઉગ્રપણે ઘૂંટાઈ જાય છે કે માણસ શુદ્ધ ગુમાવી બેસે છે. શાંત બાંધ રહેતો બેશુદ્ધ થઈ જાય. ઉગ્રપણે ઘૂંટાવું ઘૂંટાવું એટલે સામાન્ય વિચાર આવ્યા કરે એમને, એનું અંતરમાં ઉગ્રતાથી ચૈતન્ય સ્વભાવનું જ ઘૂંટણ ચાલે. એ અનુભવ પહેલાની જે સ્થિતિ છે એના મુખ્ય બે લક્ષણ લીધા છે. વેદ જ્ઞાનનો તો પ્રયાસ છે ને, વેદ જ્ઞાન તો ચાલે છે. ભેદ જ્ઞાન ચાલે છે એમાં જે જ્ઞાનથી ભેદ કરે છે ને, જ્ઞાનને પકડીને ભેદ કરે છે, જ્ઞાનને પકડીને ભેદ કરે છે, તો જે જ્ઞાન સ્વભાવ છે એ ઘૂંટાય છે. એને એ રૂચે છે ને એ ઘૂંટાય છે. એ ઘૂંટાતા 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 ઘૂંટણ પણ છૂટી જાય ત્યારે એને સાક્ષાત પ્રત્યક્ષ અનુભવ થાય. એવું કાર્ય રૂચિનું જો સારું એવું પોષણ હોય, સ્વરૂપ રૂચિ ઘણી પોષાતી હોય પોતાના પરિણામમાં, અને તત્વનું ચૈતન્ય તત્વનું ઘણું ઘૂંટણ હોય, એવું હોય એની એને એની ઉપમા આપી દીધી. કેવું હોય ઘણું એટલે કેવું કે જાણે એ આત્માની સાથે વણાઈ ગયું હોય, વણાઈ ગયું એટલે છૂટું પડે નહીં. આ વણેલું કાપડ છે ને એનો કોઈ દોરો બહાર નીકળી આવ્યો હોય, તોડવા માટે ખેંચાય ખેંચે એટલે આખું કાપડ ખેંચાય. એક દોરો ખેંચે એટલે અંદર આખું કાપડ ખેંચાય. કેમ એમ થાય છે કે વણાઈ ગયું છે એમ? ક્યાંય બહારમાં રૂચિ અને વિચારના પરિણામમાં આત્મા આખો જાણે એને ખેંચાય તો પોસાતો નથી. પરિણામ જ ખેંચાતો નથી, જાણે આખો આત્મા ખેંચાય છે એને, એ વાત એને પોસાતી નથી. એવું વણાઈ જાય તો એને કાર્ય થાય થાય ને થાય. અનાદિના અભ્યાસથી વિભાવમાં જ પ્રેમ લાગ્યો છે તે છોડ શું કહે છે કે તને અનાદિનો વિભાવનો અભ્યાસ છે તેમાં તને રસ છે, પ્રેમ છે એટલે તને એમાં રસ છે. જે તે પ્રકારના ઉદય ભાવ અનુસાર રાગાદી પરિણામ થાય છે તે પરિણામમાં જે રસ છે એ રસ છોડવા જેવો છે, એ રસ લેવા જેવો નથી અને પોષવા જેવો નથી એમ કહે છે. થોડી જાગૃતિ આવે તો પણ એને જ્યાં રસ એનો જતો હોય ત્યાં એને અંદરમાં અચકાટ ઊભો થયા વિના રે નહીં. જે માણસ કોઈ અચકાઈ જાય છે ને હિચકિચાટ અનુભવે છે, એ તીવ્ર રસના પરિણામમાં જો મુમુક્ષુની દશામાં જાગૃતિ હોય તો એમાં અંદરમાં આંચકો લાગ્યા વિના રે નહીં. કે છે કે વિભાવના રસને તું છોડ, અને એનો અનાદિનો અભ્યાસ છે, અભ્યાસ છે એટલે અનુભવનો અભ્યાસ છે, એ તો છોડી દેવા જેવો છે. પણ દુઃખ લાગ્યા વિના છોડે ક્યાંથી? કેમ કે પ્રયોજન તો જીવને સુખનું છે, અને દુઃખમાં રહેવા ઈચ્છતો નથી. દુઃખ લાગે નહીં તો છોડવાનો એને પ્રસંગ આવતો નથી. જેને આત્મા પોસાય છે તેને બીજું પોસાતું નથી, અને તેનાથી આત્મા ગુપ્ત એટલે અપ્રાપ્ય રહેતો નથી. આ વિતરાગ દેવનો સિદ્ધાંત છે. ખરેખર તો આ ભગવાનનું પ્રવચન છે, ખરેખર તો વચન છે, ભગવાનનું વચન છે કે જેને આત્મા પોસાય ને બીજું ન પોસાય એને આત્મા ગુપ્ત રહી શકે નહીં, એને અપ્રાપ્ય રહે એવું કદી બને નહીં. બસ આ સીધી વાત છે. શું પોસાય છે એટલું એને જોવું. જે કોઈ પરિણામ થાય છે એનું પોષણ છે તો ત્યાં તે પરિણામમાં પરમાત્મા પધારી શકે એવું નથી. જેમ ઘણા સ્વચ્છ રહેનાર માણસને ગંદી જગ્યાએ રહેવું આવવું ગમતું, ભગવાન તો પવિત્રતાનો પુંજ છે, પરિપૂર્ણ પવિત્રતાનું સ્વરૂપ છે, નિર્મળ સ્વરૂપ છે. એ મલિન પરિણામમાં એનું આવવું સંભવતું નથી, શક્ય નથી. ક્યાં પરમાત્મા પધારશે? કે જ્યાં ગંદકી મલિનતા નહીં હોય ત્યાં. સીધી વાત છે. જેને આત્મા પોષાય છે તેને બીજું પોષાતું નથી, અને તેનાથી આત્મા ગુપ્ત પણ રહી શકતો નથી. બસ આ રૂચિની સ્થિતિ આવે. પોષાણ છે રૂચિનો વિષય છે, રૂચિનો પ્રકાર છે. જેની રૂચિમાં એક આત્મા જ પોષાય છે અને જેની રૂચિમાં બીજું કોઈનું પોષાણ નથી, બસ એને આત્મપ્રાપ્તિ ન થાય ને ન હોય એવું ત્રણ કાળમાં બનતું નથી. ભૂતકાળમાં